તારીખ 1/7/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 965 અને 966 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 576
કોઈ કહે કે અમને પણ યાદ રહેતું નથી, પણ ભાવનું ભાષણ છે. તેને કહે છે કે જેને ભાવનું ભાષણ હોય તેને વાણીમાં વિપરીત વાત કદી આવે નહીં. તત્વજ્ઞાનના વિષયમાં પ્રયોજનભૂત જે રકમો છે, એટલે કે શ્રદ્ધાને, જ્ઞાનને અને આચરણને અનુસરીને અથવા પુરુષાર્થને અને સુખ દુઃખને અનુસરીને જે કોઈ પ્રયોજનભૂત વાત છે, તે વિષયમાં બુદ્ધિપૂર્વકની જે વિપરીતતા છે, એ બુદ્ધિપૂર્વકની વિપરીતતા હોય ત્યાં સુધી એને યથાર્થ તત્વ શ્રદ્ધા ન થાય. ત્યારે કોઈ એમ કહે કે અમને આવી બધી લાંબી લાંબી વાતો યાદ રહેતી નથી, પણ ભાવનું ભાષણ અમને બરાબર છે, ભાવ બધો ભાસી ગયો છે, સમજાઈ ગયો છે એમની, પણ ભાસી ગયો છે. તેથી સમજણમાં ભલે કાંઈ યાદ ન રહેતું હોય, સમજણનો લાંબો વિષય ભલે યાદ અમને નથી રહેતો, પણ અમને આ બધું ભાવમાં ભાસી ગયું છે. એને એક વાતનો ખ્યાલ આપે છે અહીંયા ગુરુદેવશ્રી, કે જેને ભાવ ભાષ્યો હોય એની વાણીમાં વિપરીત વાત કદી ન આવે. જેમ કે રાગ ને વિકલ્પ દુઃખરૂપ છે, તો રાગ ને વિકલ્પ દુઃખરૂપ પણ છે અને દુઃખરૂપ નથી પણ, એવું બે વાત ના આવે. કેમ કે એનો ભાવ ભાષ્યો છે કે નહીં એ સવાલ છે. વિકલ્પમાં જો દુઃખ ભાષ્યું હોય, સૂક્ષ્મ વિકલ્પમાં પણ જો દુઃખ ભાષ્યું હોય, તો એ દુઃખ છે, દુઃખ જ છે ને, એ ક્યારેય સુખ નથી. તો એમ ના આવે ત્યાં કે ના ના એમાં દુઃખ હોય ને નોય હોય, અથવા કોઈને લાગે પણ ને કોઈને ન પણ લાગે, એવું ના આવે. દુઃખ છે એ દુઃખ જ છે. એમ જેને ભાવનું ભાષણ હોય તેની વાણીમાં વિપરીત વાત કદી આવતી નથી, અને જો એની વિપરીત વાત આવે છે તો એને ભાવભાષણ થયું છે એ વાત રહેતી નથી. કોઈ એમ કહે કે ભાઈ સેંકડો વાતોમાં કોક વાત વિપરીત આવી જાય એમાં આટલું બધું શું? તમે સેંકડો વાતોને વજન આપતા નથી ને એક બે વાત કોઈ વિપરીત આવી જાય એને બધું વજન આપો, એ વાત ક્યાંય ન્યાયસંગત છે? હા, એ જ વાત ન્યાયસંગત છે. તત્વ શ્રદ્ધાનમાં કોઈ પણ પડખે એને મુદ્દાની રકમમાં કાંઈ વિપરીતતા આવવી જોઈએ નહીં, અને જો આવે તો એને ભાવ ભાષો નથી, એ વાત નક્કી છે. બહુ સારું સ્પષ્ટીકરણ છે અહીંયા. એક વાત મુદ્દાની રકમમાં ખોટી હોય તો એ 999 ભાવ ભાષા વગર ની ખોટી છે, ગોખેલી છે, ધારેલી છે, એને ભાષણ નથી, એમ વાત છે. આ તો ઘણા યાદદાસ ના કૂંકા હોય તો બચાવ કરે, અમને તો એ પ્રકારનો ક્ષોભક્ષમ નથી, અમને કઈ યાદ રહેતું નથી. પણ ભાવ બરાબર ભાસે છે, ભાવ ભાસે છે એની વાણીમાં વિપરીત વાત આવે એમ ન થવું જોઈએ. આ વાત સાથે સાથે બરાબર જળવાયેલી છે કે કહેવામાં ક્યાંક ગોથું મારે છે અથવા ઊંધું મારે છે, લોચો મારે છે, તો એ વાત બધી બાકીની ધારેલી છે. ભાવ ભાષણ એટલે આ તો નવી તત્વોનો જે વિશેષ, નવ તત્વથી બહાર તો કોઈ વિષય નથી, દસમ તત્વ નથી જગતમાં, બધો ભાવોનો વિષય છે. તો ભાવો છે, ભાવોનું ભાષણ થવું એટલે પોતાને જેવા ભાવ છે એવા જ્ઞાનમાં પ્રતિભાસવા. નવી તત્વોના, કેમ કે નવી તત્વો એનામાં છે, એને ભાવ જેવા ભાવે છે એવા ભાવે જ એને પ્રતિભાસવા. એ ક્યારે એને પ્રતિભાષા હોય કે જ્યારે એને એવું સ્વલક્ષ કર્યું હોય ત્યારે. એને સ્વલક્ષથી એ વાત સમજી હોય, એને ભાવ ભાષ્યો હોય, ત્યારે એને ખરેખર તો ભાવભાષણ પૂર્વક એની વાણીમાં ફેર ન પડે, અને નહીતર ગડબડ થયા વિના હરીએ નહીં, ક્યાંક ને ક્યાંક લોચો મારી દે એવું થાય છે. બહુ સરસ વાત. વાણી ઉપર અધિકાર નથી, પણ ઉલટું સૂટું બોલાય છે એવું કુદરતી નિયમ છે કે પોતાને જેવો ખ્યાલ હોય એવું બોલાય છે સામાન્ય પ્રકારે. એથી ઊંધું બોલાય છે કઈ, ભૂખ લાગી હોય તો ભૂખ લાગી છે એમ કહે, કે ભૂખ લાગી હોય તો ભૂખ નથી લાગી એમ કહે છે, મને ભૂખ ન હોય તો એમ કહે ભૂખ નથી. તો અંદરમાં જેવું ભાષણ થતું હોય એવું સામાન્ય રીતે ભાષામાં આવે છે. આ એનો કુદરતી નિયમ છે, ભાવને અને ભાષાને નિમિત નહીં ઠીક એવો ભવન છે. રચનામૃત ને કહી દીધો છે. સ્વલક્ષે આત્માના લક્ષે શાસ્ત્ર જ્ઞાન હોવું જોઈએ એવો મુદ્દો છે. પેરેગ્રાફ છે, આગળથી લઈએ. આત્માનો અનુભવ કરવો તે માર્ગ છે, પાનું 263 છે. રચનામૃત પ્રવચનો ભાગ પહેલો. અજ્ઞાન કરી ચાર ગતિમાં જીવ રખડે છે, તેમાં શાસ્ત્રનું જ્ઞાન કરે તે પણ આત્માના અનુભવ વિના કરે છે. એવું જે આત્માના અનુભવ વિના શાસ્ત્રનું જ્ઞાન કરે છે તે અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન કરવું તે જ જ્ઞાન છે. આગમનું જ્ઞાન હોય છે પણ સ્વલક્ષી થઈને હોય તો તે વાસ્તવિક આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આ શરત છે. જેમ કાલે શ્રદ્ધાનો વિષય ચાલ્યો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એને અનુસરીને જ બધી ચર્ચા ચાલે છે. તો એ શરત મૂકી કે વિપરીત અભિનિવેશ રહિત તત્વાર શ્રદ્ધાન કરજે. વિપરીતતા ન આવી એ જ વાત ચાલે છે, મુદ્દો તો એ જ છે. તો કે આગમ જ્ઞાન કરતો, આગમ વાંચતો, પણ તું એ શરતથી વાંચજે કે સ્વલક્ષે આગમ જ્ઞાન કરજે. બધી શરત છે. અસ્થિમાં પણ આમ કરવું એવું જે વિધાન છે, વિધિમાં પણ શરત છે કે વિપરીતતાનો અભાવ કરવાની સાથે સાથે શરત રહેલી છે. પ્રવચન સારમાં સૂત્ર છે કે આગમ ચેઠા તદો જેઠા, જ્યેષ્ઠ એટલે શ્રેષ્ઠ છે, આગમની ચેષ્ટા, ચેષ્ટા એટલે પ્રવર્તના, આગમની જે પ્રવૃત્તિ છે તે શ્રેષ્ઠ છે, જ્યેષ્ઠ છે, જ્યેષ્ઠ છે એટલે શ્રેષ્ઠ છે, જેઠ એટલે ઊંચું, આપણે નથી કહેતા જેઠ, આગમ પ્રવર્તન મુખ્ય છે એમ કહ્યું છે. પરંતુ આગમ ચેષ્ટા કહેવી કોને? બધા જેટલા આગમ વાંચે એને આગમ ચેષ્ટા કહી દેવી, જેટલા શાસ્ત્ર વાંચે એ બધા આગમ ચેષ્ટા વાળા છે કે એમ નથી? અહીંયા બહુ સરસ વાત કરી છે કે પોતાના સ્વરૂપનું લક્ષ કરીને જે આગમનો અભ્યાસ કરે તે ચેષ્ટા જેઠા અથવા જ્યેષ્ઠ અથવા શ્રેષ્ઠ છે. શું કહ્યું? પોતાના આત્મ સ્વરૂપનું લક્ષ કરીને જે આગમનો અભ્યાસ કરે છે એમ સાથે રાખે છે, પોતાના આત્મ સ્વરૂપના લક્ષને સાથે રાખે છે તે આગમની પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે. આત્માના લક્ષ સિવાય જેટલું શાસ્ત્રનું ને બહારનું જાણપણું કરવું તે તો જ્ઞાનનું નીચપણું છે, હલકાપણું છે, આમ દીધું છે. ભગવાન આત્મા કોણ છે અને કેવો છે તેના ભાન વિના આ બધું જાણપણું અજ્ઞાન અને પાખંડ છે, આમ દીધું છે. ઠીક, બહુ કડક શબ્દો વાપર્યા છે. નીચપણું છે, હલકાપણું છે, પાખંડ છે. પાખંડ એટલે ભરમાય છે લોકો, એટલે પાખંડ કહ્યું. પાખંડમાં લોકો ભરમાય છે ને, આ ચમત્કાર કરે છે ને, પાખંડ કરે છે ને, લોકોને આકર્ષણ થાય છે. એમ આગમ જ્ઞાની હોય છે એના ઉપર લોકોને આકર્ષણ થાય છે, આગમના જાણનારા છે, આગમના જાણનારા છે,
આગમમાંથી
બધું, આગમમાંથી કહે છે કે પાખંડ છે બધું. વર્ષો પહેલા પ્રવચનો કર્યા છે ગુરુદેવે. પરના જાણપણામાં તો જ્ઞાન રોકાઈ જાય છે, ઉલટાનું દબાઈ જાય છે અને રાગીને રાગ ઉત્પન્ન થાય છે. ઉલટાનું રાગનું નિમિત્ત થાય છે, રાગ ઉત્પન્ન થવાનું નિમિત્ત થાય છે. એ 263 પાને મથાળાનો પેરેગ્રાફ છે. નિશાની છે એ સત્પુરુષ નું લક્ષણ છે કે જે રાગ ને વિકલ્પ માં દુઃખ જાણીને એને ઉપાધિ કરાવતા નથી. આત્માનું ઉપાધિ પણ સ્થાપે છે અને પુણ્યાદિ રાગ વિકલ્પ ને ઉઠાપે છે. દિગંબર ના આચાર્યોના અને જ્ઞાનીઓના કોઈ પણ શાસ્ત્રો લ્યો, એ વાત મળશે તમને, એ વાત મળ્યા વિના રહેશે નહીં. એમ છે, અનુભવ પ્રકાશમાં તો બહુ જબરજસ્ત છાપ કમાયા છે. નાનો ગ્રંથ છે, રચની રચનાર ગ્રહસ્થ છે, તો પણ જબરજસ્ત વાત કરી છે. અજ્ઞાન તપસી છે જંગલમાં, ઢોર જીવો છે, પૂજા કરે છે, ભવ ભજન ને કરે છે, એક પ્રકારે વાત લીધી છે. કઠોરમાં જેને ભાવનું ભાષણ હોય તેને વાણીમાં વિપરીત વાત કદી આવે નહીં. એમ ન લીધું કે કદીક આવી જાય ને, કદી લગભગ ન આવે પણ કદીક આવી જાય, ક્યારેક આવી જાય, એમ અહીંયા લીધું, કદી ન આવે એમ કહે છે. તિર્યંચ વિકારનો આદર કરતો નથી અને અવિકારનો આદર કરે છે. હવે તિર્યંચ છે, એને જ્ઞાન થાય છે અંદરમાં, આત્મજ્ઞાન થાય છે, તો એના પરિણામમાં જે વિકારંશ છે એનો એ આદર કરતો નથી, એનો એ નિષેધ કરે છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ક્યાં સુધી થાય તું? ટોડરમલજીએ કે રાગ તો ચોખ્ખો વિકાર છે, પણ જે પરલક્ષી જ્ઞાન છે સાધકનું, પણ જેટલું પર સન્મુખ થઈને પર સત્તા અવલંબી જ્ઞાન છે, પર સત્તાને અવલંબીને થયેલો જ્ઞાનનો અંશ છે, એને તે મોક્ષ માર્ગ કહેતા નથી. કેમ કે એના ભાવમાં તે મોક્ષ માર્ગ છે એમ ભાસતું નથી. જેવું ભાષે છે એવું કહે છે. પરલક્ષી પર સત્તા અવલંબી ઉપયોગ છે એને, પણ એ મોક્ષ માર્ગ છે હું એને ભાસતો નથી. તેથી મોક્ષ માર્ગ છે એમ કદી થાપતા નથી. ત્યારે અજ્ઞાને ક્યાંક થાપી દે. તમને આટલું બધું વાંચ્યું, આટલા શાસ્ત્રો વાંચ્યા, તમારું જ્ઞાન વૃદ્ધિગત થયું કે એ વાત ખોટી છે? એ જ્ઞાન વિધું નથી, એમ જ્ઞાન વૃદ્ધિગત થતું નથી. અને તિર્યંશ વિકારનો આદર કરતો નથી, અવિકારનો આદર કરે છે. એને અંદરમાં જેટલો અવિકાર ભાવ છે એનો આદર છે, અને વિકાર વંશ છે એટલો એને આદર નથી. કેમ કે ભાવ એને ભાસે છે અંદરમાં. બે પરસ્પર વિપરીત પરિણામ વંશ છે, એની જુદી જુદી જાત એને ભાસી છે. એટલે વિકૃત અંશથી ઉપેક્ષિત થાય છે, અને અવિકાર તત્વનો એ આદર કરે છે. અને એ જ હિતરૂપ છે એમ તેના જ્ઞાનમાં વર્તે છે. તિરિંચને એવી ખબર ક્યાંથી પડી? ત્યાં કોઈ એને સંભળાવનાર નથી, સમજાવનાર નથી. દેવાનો કોઈને પ્રસંગ નથી કે એને ઉપદેશ લેવાનો પ્રસંગ નથી. ક્યાંથી ખબર પડી? સમવસરામાં જાય ને, બીજી વાત છે. આ તો સામાન્ય એમને મેં જ્ઞાન થાય છે. તિરિંચ દશામાં અધિગમ જ્ઞાન થાય છે. તિરિંચમાં નવું સમી દર્શન પ્રગટ કરે છે. જે કોઈ નિમિત્ત એને હોતો નથી દેવગુરુ શાસ્ત્રનું. કેમ કે એને રાગમાં અશાંતિ ને દુઃખ દેખાય છે. સુખ દુઃખ નું તો જે જીવ છે તેને પ્રયોજન છે કે નહીં? તિર્યંચ પ્રાણીને પણ સુખ દુઃખ નું પ્રયોજન છે તો સમજી શકાય છે કે નથી સમજી શકાતો? એ પણ દુઃખમાં દુઃખની ચેષ્ટા કરે છે અને સુખમાં સુખની ચેષ્ટા કરે છે. કોઈ પ્રાણી દુઃખી થાય છે તો એ સમજાય છે કે નહીં? આને રોગ થયો છે, પીડા થાય છે, કંટાય છે, દુઃખી થાય છે. અને કોયલ ગીત ગાય તો નથી સમજાતું? કાં એની સાતાના ઉદીમાં ગીત ગાય છે. અને કોક એને પથરો મારે, લોહી લુહાણ થાય તો કીવી કીવી કરે તો નથી ખબર પડતી કાં એને દુઃખ થાય છે? સંધિ પંચેન્દ્રિય પ્રાણીને સુખ દુઃખના પ્રયોજનનું બરાબર જ્ઞાન થાય છે. તો વિકારાંશમાં એને દુઃખ થાય છે, રાગાંશમાં એને દુઃખ થાય છે, અને અવિકાર ભાવમાં એને સુખ થાય છે, એમ સુખ દુઃખની વહેંચણી એ કરી શકે છે, એમ લેવું છે. એટલે તે એ જ હિતરૂપ છે. હિતરૂપ છે એટલે સુખરૂપ છે એમ તેના જ્ઞાનમાં વર્તે છે. તિરિંચના જ્ઞાનમાં એમ વર્તે છે. એમાં સાતે તત્વનું યથાર્થ શ્રદ્ધાન આવી જાય. અવિકાર ભાવ, સુખરૂપ ભાવ તે ઉપાદે છે, અને વિકૃત ભાવ, દુઃખરૂપ ભાવ તે હે છે. એમાં સાતે તત્વનું શ્રદ્ધાન એમાં આવી જાય છે. હવે એક બીજી વિશેષ વાત કરે છે. કેટલાક પોતાના ક્ષોભની ઓછપને ગુણમાં ખતવી જાય છે, અને ઓછી સમજણને લઈને તિરિયંચની ઓથ લે છે. એને એક થોડીક અહીંયા સૂચના માર્ગદર્શન આપ્યું છે ગુરુદેવે. કે ઢોરમાં ઊંધા લાકડા અહીં જેવા નાખા ન હોય. અહીં તો જેને ને તેને અજ્ઞાનીને સાંભળીને ઊંધા લાકડા જીવ નાખે છે, એને પ્રશંસે છે, એનું અનુમોદે છે, એને અનુસરે છે, અજ્ઞાનીને અનુસરે છે, ત્યારે એને ઊંધા સંસ્કાર અંદરમાં પડી જાય છે. એ ઊંધા લાકડા છે. બુદ્ધિપૂર્વક જેણે ઊંધા સંસ્કાર નાખ્યા છે, એણે બુદ્ધિપૂર્વક એ સંસ્કારને કાઢવા માટે સવળા સંસ્કાર નાખવા પડે છે. મનુષ્યમાં આ સ્થિતિ ભજે છે. અનેક પ્રકારનું સાહિત્ય, અનેક પ્રકારના એવા ઊંધા સંસ્કાર પડવાના નિમિત્તો એ બધું વાંચવું સાંભળવું બને છે. એવું ઢોરમાં પ્રસંગ નથી પાછો. ત્યાં ઊંધા લાકડા બુદ્ધિપૂર્વક નાખવાનો ને દ્રઢ કરવાનો પ્રસંગ નથી, તો એને એ તકલીફ ઊભી નથી થતી. જ્યારે મનુષ્યને ઉઘાડ વધારે છે અને નિમિત્તાદિનો પ્રસંગ છે, ત્યાં જે ઊંધા લાકડા નાખવામાં સામેલ થાય છે, ત્યાં એ રાચે છે, ત્યાં ઉદ્માર થાય છે, ત્યાં એ રસ લે છે, ત્યાં એ આગળ વધે છે. એવું આગળ વધ્યો છે એવું એને ભ્રમણા થાય છે. સારું હોય તો સારું લે, કે સારું ન હોય તો સારું લે. સારું શું હોય? એને પોતાને જ ભાવ ભાષ્યો નથી, એમાં એને કઈ સારું નતો નથી. ઘણા પ્રકાર છે, કોઈ ને કોઈ બાને. મુખ્યપણે તો ધર્મના ક્ષેત્રમાં ઉપાદેયતા જીવ થાપી દે છે. શું પુણ્યની ઉપાદેયતા થાપી દે છે? આ એક મુખ્ય મુદ્દો છે. અને એના પછી પેટા વિભાગમાં અનેક જાતની ક્રિયાઓ છે, તો એને એ સ્થાપે છે. અને એનેથી આત્માને લાભ છે, જીવને એનાથી લાભ છે. એવું એનું જે પોતાનું વલણ છે, એ વલણ એની વાણીમાં આવ્યા વિના રહેતું નથી. એનું વજન ત્યાં જાય છે, ફરી ફરીને એનું વજન ત્યાં જાય છે. એટલે રૂચિથી જે સાંભળે છે, મહિમા એનો મહિમા લાવીને જે સાંભળે છે, એને સારું ગણીને જે સાંભળે છે, ધર્મ બુદ્ધિએ એને સાંભળે છે, એને એ લાકડા ઊંધા અંદર ગરી જાય છે, આગળ પડાય છે. કહે છે કે 30 ઇંચ ગતિમાં ઢોરમાં ઊંધા લાકડા અહીં એટલે મનુષ્ય જેવા નાખા ન હોય, એટલે એને ઓછો ઉઘાડ હોય તો પણ કાર્ય કરવું સુગમ પડે છે. આયા ઊંધા લાકડા નાખીને બેસે છે એટલે એને કાર્યની સુગમતા નથી. શું કહે છે? કોઈ એમ કહે, ભાઈ અમે તો ઘણા વર્ષોથી શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, ઘણા વર્ષોથી શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, અને જ્યાં જ્યાં શાસ્ત્રનો સ્વાધ્યાય થાય ત્યાં અમારી હાજરી હોય હોય ને હોય. શું કરીએ? મહેનત તો કરીએ છીએ તત્વજ્ઞાનની, પણ અમને સમ્યક દર્શન થતું નથી. હજી તો કે એ બધામાં તે ઊંધા લાકડા ક્યાં ક્યાં નાખ્યા એની તને ખબર છે? એને ખબર આવતી નથી. એ સાફ સુખી કર્યા વિના સવળું થવાતું નથી. એટલે જેણે ઊંધા લાકડા નાખ્યા હોય તેણે એ બધા કાઢવા જોઈએ. આ પરિસ્થિતિ તો આવે તો જ આગળ વાત ચાલે, અને નહીતર આગળ વાત ચાલે નહીં. એટલે કે અહીં તો બધા પડખાથી બરાબર વિપરીતતા કાઢે, ભલે એને ખબર ન હોય કે ક્યાં કેવા ઊંધા લાકડા નાખી દીધા છે, પણ બરાબર વિપરીતતા બધા પડખાથી સમજીને બરાબર વિપરીતતા કાઢે તો તત્વાર્થ શ્રદ્ધાન થાય. તમારે બધાને કુળ ધર્મ હોય છે ને, તો સનાતન જૈન પરંપરા સિવાય અન્ય પરંપરામાં અન્ય કુળમાં જન્મ થાય છે, આ વૈષ્ણવમાં શ્વેતાંબરમાં કોઈ પણ જગ્યાએ તમારા સિવાય જૈન પરંપરા
સિવાય.
તો પહેલા કઈ ઊંધા લાકડા એના નાખ્યા હોય છે, મફતનું કઈ હતું નથી, તો એને બરાબર સાફ સુફી કરવી જોઈએ સમજીને, ચારે પડખેથી સમજીને, ચોખ્ખું કરીને એને સાફ સુફી કરવી જોઈએ. એમાં એને પણ પ્રશંસે, ઊંધું એક તો ઊંધું કરીને આવ્યો હોય બીજે ઠેકાણે, એ પછી એની પ્રશંસા કરે કે ના ના એમાં પણ કાંઈક માલ છે, કાંઈક તો છે, ભલે આના જેટલું નથી પણ કાંઈક તો છે. મારે ગુજરી ગયા ગુજર હતા, શ્વેતાંબર હતા, આવતા હતા સંગર, ગુરુદેવ પ્રત્યે બહુમાન કરે, ખૂબ બહુમાન કરે. ખાનગીમાં અમારે સાથે પછી ચર્ચા થાય, સાથે આવતા ગાડીમાં પછી ચર્ચા થાય ને, તો કહેવાય આપણે આ બધો બારમાં જે બધા વ્યવહારના ઝઘડા હોય ને એમાં ક્યાંય પડવું નહીં, કે આપણે તો ઉપયોગના આત્મામાં વાળવો, ગુરુદેવ કહે છે. એમનું શું કહેવું હતું કે આ પ્રતિમા છે એને અમારે શૃંગાર કરે છે ને એવું બધું થઈ ગયું છે, એ તો બધું એમાં કાંઈ એને બધું ગમ કરી નાખવું, એમાં કાંઈ એ ન હોય ને એવી બધી વાતમાં પડીએ તો નકામી તકરાર થાય. માટે ચલાવવું એનો આશય એમ હતો કે ચલાવવું, એ બધું ચાલવા દેવું, એનો કાંઈ વાંધો, એ કાંઈ નડતું નથી. શું એવું માનવાથી કાંઈ નડતું નથી, કેમ કે પોતે શું કરતા હોય કે દર્શન કરવા પૂજા કરવા જતા હોય, સમાજની અંદર આમ સ્થાન હતું, કેટલા મોટા દેરાસરોમાં ટ્રસ્ટી હતા, એ બધું પાછા સગા સંબંધી બધા એ હોય, પૈસા હોય, આબરૂ કીર્તિ હોય, એ બધું એટલો બધો બોજો હોય, ચલાવો એ ચલાવો, એ બધું ચલાવવું, આપણે આત્મામાં ઉપયોગ ને વાળવાને ગુરુદેવ કહે છે. પણ આત્મામાં ઉપયોગ ક્યાંથી વળશે, ઓલું બધું તો એમને રાખે છે, ઊંધા સંસ્કાર પીડા છે એનો પોપડો છે એ એમને એમને રાખે દરબાયેલો, અને એની નીચે દબાઈને એમ કે મારા હળવું થવું છે, હળવું થવું છે, પણ ક્યાંથી થઈશ, ઊંધા લાકડા નીચે તો દબાયેલો અભિપ્રાય પીડ્યો છે, એમ કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક હોય છે. આત્મારથી તો એ છે કે મત ગચ્છનો કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખ્યા વિના એકાંતે આત્મહિત કેમ થાય, એવી રીતે તમામ પ્રકારની વિપરીતતાને ચારે પડખેથી બરાબર સમજીને કાઢે, સરખી રીતે સમજીને કાઢે, અને એમાં એને ક્યાંય પણ વિપરીતતા કાઢવામાં સંકોચ અનુભવવાનો સવાલ રહેતો નથી. યાદ એની વૃત્તિ સંક્ષેપ થાય કે ના ના આટલું તો હાલવા દો, તો એ લાકડું નીકળતું નથી. એમ કહેતા અમારે નિશ્ચયનો વિષય પણ છે શાસ્ત્રમાં, વ્યવહારનો વ્યવહાર નિશ્ચિત બધું આવે છે, નવું જ્ઞાન છે, પણ અત્યારે અમારા સાધુ સંપ્રદાયમાં એ સમજનારને સમજાવનાર કોઈ રહ્યા નથી. જોકે એ વાત એ સંપ્રદાયના સાધુઓ એમની વાત સ્વીકારવા તૈયાર નથી, તૈયાર છે કે અમે સમજતા નથી ને સમજાવી શકતા નથી, પણ એ પોતે બચાવ ખાતર એવો અભિપ્રાય રાખે, અને એ શાસ્ત્રો પણ સાચા શાસ્ત્રો છે એવો અભિપ્રાય એમને હાચવી રાખે. હવે એ કંઈક આત્માને ઉપયોગમાં વાળવાનું, આપણે ઉપયોગને આત્મામાં વાળવાનું, એકાગ્ર કરવાનું કામ છે ને એ કરીએ આપણે તો, પણ વિપરીતતાનું પણ અનુમોદન કરવું, વિપરીત અભિપ્રાયનું, વિપરીત વચનોનું, વિપરીત વલણવાળા આત્માઓનું, એવા જીવોનું પણ અનુમોદન કરવું, એને પણ સંમત કરવા, એને પણ પ્રશંસવા, એને પણ ઠીક ગણવા, અને એને આત્મકાર્ય થાય એ ઊંધા લાકડા નાખ્યા છે, હોબળા કર્યા વિના થવાનું. ના, એમાં કઈ એવું નથી, આ તો દાખલો છે, સમજાય એવો. બાકી તો અજ્ઞાનીને અનુસરે છે, એમાં પણ અજ્ઞાનીને અનુસરે છે, જે ઊંધા સિદ્ધાંતો પ્રરૂપે છે એને અનુસરે છે, જે અજ્ઞાનીઓની અનુમોદના કરે એને અનુસરે છે, એ બધા ઊંધા સંસ્કાર નાખવાના કામ થાય છે. કાલે દ્રષ્ટાંત વર્ણિજીના વખાણ કર્યા છે, એની પાછળ અનુસરે તમે બહુ સારું કરો છો, તમે સારો પ્રચાર કરો છો, તમે સારું લખો છો, તમે સારું બોલો છો, એની કોઈ થવાનું છે કે છે, પણ તને લાકડા ઊંધા ગરી જાય છે એની ખબર રહેતી નથી. આ પરિસ્થિતિ થાય છે. દ્રવલિંગી નું દ્રષ્ટાંત આપ્યું સુગાનીજીએ, કે દ્રવલિંગી નો પુરુષાર્થ ઘણો છે, મુની દીક્ષા અંગીકાર કરી છે, પંચ મહાવ્રત 28 મૂળગુણ નિરતિચાર પાળે છે, પંચાચાર ને જ્ઞાનાચાર દર્શનાચાર તપાચાર વિર્યાચાર ને બરાબર પાળે છે, એને સોળું થવા માટે એથી વધારે પુરુષાર્થ લગાવવો પડશે ત્યારે સોળો થશે, એમ કીધું છે. એટલે અમૃતચંદ્રાચાર્ય એને સંસાર તત્વ માં નાખ્યા છે. ઠીક, અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આ સંસાર તત્વ છે જગત નું, જુઓ આ સંસાર તત્વ, એમ કહ્યું. કે છે કે ઢોરમાં ઊંધા લાકડા અહીં જેવા નથી નાખ્યા હોતા, એટલે સવડા થાય છે. જો તિર્યન સવડા થાય છે, અને શાસ્ત્ર વાંચનારો માણસ સવડો થતો નથી, કેમ કે ઊંધા લાકડા નાખે છે. અહીં તો બધા પડકાથી બરાબર વિપરીતતા કાઢે તો તત્વાર શ્રદ્ધાન થાય, તો એને તત્વાર શ્રદ્ધાન થાય. તિર્યંચને ભલે વિશેષ જ્ઞાન ન હોય, પણ સ્વભાવ વિભાવ અને સ્વપરનું એને યથાર્થ શ્રદ્ધાન હોય છે. જે તિર્યંચને સમ્યક જ્ઞાન થાય છે, તેને ભલે વિશેષ ઉઘાડ જ્ઞાન ન હોય, તો પણ અંદરમાં આ સ્વભાવ તે હું, આ વિભાવ તે હું નહીં, આ સ્વભાવ તે આદરવા લાયક છે, વિભાવ અનાદરનો વિષય છે, એ તો ભેદ જ્ઞાનમાં લીધું ને. વિભાવ અને સ્વભાવનું ભેદ જ્ઞાન થાય તેનું લક્ષણ એ કે એને રાગાદી ભાવ પ્રત્યે અનાદર બુદ્ધિ જાગે છે. આવી ગયું છે 307 છે. ભેદ જ્ઞાનનું લક્ષણ કહ્યું છે. જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. જો અનાદર ભાવ જાગે છે નહીં, પણ તીવ્ર અનાદર ભાવ જાગે છે. ઉત્પન્ન થયો કે ખસવાનો ભાવ આવે છે, ઉત્પન્ન થયો કે ખસવાનો ભાવ આવે છે, મંદરા થાય તો પણ ખસવાનો ભાવ આવે છે. તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. આમ છે, ये तो ज्ञानी ने छोड़ी ने अथवा जे आत्मज्ञानी छे एने सम्मत करवाने बदले जेने आत्मज्ञान नथी एने सम्मत करे छे ए ऊंधू लाकड़ू नाखे छे। हमारा बहु मोटो प्रसंग बनी गयो अपना समाज में। भगवान सूर्य कीर्ति गुरुदेव ने भावि पूर्ण पर्याय ने स्थापना नो मोटो प्रसंग बन्यो तो एमा ज्ञानी नो अभिप्राय शुं छे एनी दरकार कर्या विना एने समझा विना एने अनुसर्या विना जीवो गमे तेम अज्ञानी पंडितों ना अभिप्राय ने पण सम्मत करे छे करे छे ने आगम ना जाननारा छे आगम वाचीने कहे छे ए एनू तो थावुं छे थाशे पण जे एने सम्मत करे छे एने पोताने ए वक्ते ऊंधो संस्कार रूपाय जाय छे आम छे
बराबर
एटले श्रीमदजी ए बहु सरस सूचना करी छे मार्गदर्शन आप्युं छे के ज्ञानी ए कहेलुं सर्वसम्मत करवुं एक आग एक लक्ष्य ज्ञानीनी आज्ञा शिरोधारी करवी एमा बीजी काई गड़बड़ करवी वचन सप्तति छे बसोमो छे एमा तो मोटा भाग ना बोली वाली बात छे। જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે કે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી। બધા બોલ ચાર પાંચ છ સાત બોલ બધા એક જ સરખા છે। અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી परिश्रम करे तो पण पोते पोताथी ज्ञान पामे नहीं परंतु ज्ञानीनी आज्ञानो आराधक अंतर्मुहूर्तमां पण केवल ज्ञान पामे केवल ज्ञान शब्द लीधो छे। અધિકારી થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ એ બધી વાત લીધી છે। જે અનુસરતો નથી આશ્રય અને અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એ જ અનંતાનું ગુંદી કુશાયનું મૂળ છે અસ્થિ નાસ્તિથી બધું ચોખ્ખું કરી છે। જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાએ જે કરે છે એક નિષ્ઠાએ તન્મનધનની આસક્તિનો ત્યાગ કરીને તેમાં જોડાય છે તે આરાધન કરી શકે છે। બધા બોલી વાલી ના છે બસો આંખ છે વચનાવલીનો જ્ઞાન માર્ગની શ્રેણી છે જ્ઞાન માર્ગે ઊંચે ચડવાની આ શ્રેણી છે એમ કરીને આ વાત નાખી છે। એ બુદ્ધિપૂર્વકના ઊંધા સંસ્કાર જીવને ન પડી જાય એના માટેની આ બધી ચેતવણી છે। વ્યક્તિગત ચર્ચા જાહેર વાંચનમાં કોઈની પણ કરવી એ શિષ્ટાચાર વિરુદ્ધ છે। બરોબર कोई नहीं नकारे, एक्स वाई जेड कोई नहीं नकारे, व्यक्तिगत सच्चा वस्तु स्वरूप केम छे, अपना आत्मा ने शुं लाभ छे, आत्मा अपना आउट ऑफ डिसिप्लिन कोई बात नहीं, डिसिप्लिन तो डिसिप्लिन छे, एनी बार जवानों कोई दिवस कहीं करूं जुए तत्व दृष्टि की कोई बात कुछ भी व्यक्तिगत शुं कहे छे के बद्धा पड़खा थी पुताना आत्मानु हित थाय एना माटे विपरीतता काढ़वा माटे पुतानी विपरीतता काढ़वा माटे बद्धा पड़खा थी एने चोखट करनी जोईए। तिर्यंश ने भले विशेष ज्ञान न होय तो पण एने ऊंधा लाकड़ा बहु नाख्या होता नथी तेथी एने એટલી તકલીફ થયા વિના સમ્યક દર્શન અને શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે। એટલે તિર્યંચને પણ ઘણું જાણવાની આવશ્યકતા નથી ને જ્ઞાન થાય છે, એમ મારે પણ ઘણું જાણવાની આવશ્યકતા નથી ને હું જ્ઞાન કરી લઉં છું એવી ઓથ લેવી નહીં। અહીંયા એટલું કેમ છે, મુદ્દો છે એટલો છે કે અહીંયા એવી ઓથ લઈને કદી પણ એને વિશેષ પોતાના ચોખવટ માટે પ્રયોજનભૂત રકમોની ચોખવટ કરવા માટે ઊંધા સંસ્કાર મટાડવા માટે એને બરાબર પ્રયત્નશીલ રહેવું જોઈએ ને એમાં તિરિંચની ઓથ લેવી જોઈએ એ 967 968 આ જાણનારમાંથી આનંદ ને શાંતિ આવે છે એના શબ્દની ભલે ખબર ન હોય પણ એના ભાવનું ભાન બરાબર સમ્યક દ્રષ્ટિ તિરિંચને હોય છે। વિષય એનો એ ચાલુ છે, શંકા છે કે સમ્યક દ્રષ્ટિ તિરિંચ હોય છે તેને શું હોય છે કે આ જાણનાર છે, જાણનાર 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 જે છે એમાંથી શાંતિ આવે છે, એમાંથી આનંદ આવે છે। તો જાણનાર મારે આ વાત લીધી છે, જાણનાર ભાવમાંથી શાંતિ ને આનંદ આવે છે એવો ભાવ એને ભાસે છે। આ રાગમાંથી શાંતિ આવે છે એમ અજ્ઞાનીને ભાસે છે કે આ તીવ્ર રાગ થયો તો એ તીવ્ર રાગ જો મંદ થાય તો મને શાંતિ રહે છે। આમ અજ્ઞાનીને ઊંધું ભાસે છે કે મને રાગમાંથી શાંતિ આવે છે, ત્યારે જ્ઞાનીને આત્મા જાણનાર તત્વ છે એ જ્ઞાનમાં શાંતિ ને સુખ છે આનંદ એમાં છે એમ એને ભાવ ભાસે છે। કસાય રહીત છે ને, ચાણક ભાવ છે, જ્ઞ ભાવ છે, એ કસાય રહીત ભાવ છે, એ કસાય રહીત ભાવ છે એમાં સુખ ને શાંતિ ને એમાં આનંદ છે એ તિર્યંચ અહીંયાથી પત્તો કાઢે છે, પોતાના સુખના પ્રયોજનનો પત્તો કાઢી લે છે ત્યાંથી। જ્યારે જે ભૂલો છે, ભ્રમણામાં પીડો છે, રાગની રૂચિવાળો જીવ છે એ રાગમાંથી શાંતિ આવે છે, રાગ મંદ પડે છે તો મને ઠીક પડે છે, સુખ લાગે છે, સુહાય છે, સાતા થાય છે એમ એ રાગને પડખે ચડી જાય છે, જ્ઞાનને પડખે ચડવાને બદલે રાગને પડખે ચડે છે। આ જાણનારમાંથી આનંદ ને શાંતિ આવે છે એવા એના શબ્દની ભલે ખબર ન હોય પણ એના ભાવનું ભાન બરાબર સમ્યક દ્રષ્ટિ તિર્યંચને હોય છે। શબ્દો આવડતા હોય પણ ભાવનું ભાષણ ન હોય, હવે ઉલટું લે છે કે મનુષ્ય હોય, વિદ્વાન હોય, શબ્દો બધા આવડતા હોય, શબ્દ ભંડોળ બહોળો શબ્દ ભંડોળ હોય, એના ક્ષોભમાં એક વાતને કહેવા માટે અનેક શબ્દ કહે, એક વાત સમજાવવા માટે અનેક શબ્દ કહી શકે, અધરવડ હોય છે કે નહીં? શબ્દો આવડતા હોય પણ ભાવનું ભાષણ ન હોય, એ ભાવ પોતામાં ક્યાં છે, બીજા ભાવોથી એને જુદો પાડી ન શકતો હોય. રાગ કઈ, રાગની ખબર નથી, ક્રોધની ખબર નથી કે ક્રોધ થાય છે તો એનો ભાવ ભાષો કે નહીં? કોઈ એમ કઈ રાગ થાય છે, ક્રોધ થાય છે તો એ તો ખ્યાલમાં આવે છે, તો એનો ભાવ ભાષો કે ન ભાષો? કે જ્ઞાનાદિથી જુદો ભાષે ત્યારે એને ભાષો કહેવાય. મને થયો એમ ભાષે તો એ કઈ એને ભાષો
નથી.
તો મને એટલે આત્માને અને રાગને કે ક્રોધને એને એક જ માગણ્યા છે, બે એના જુદી જુદી જાત માગણ્યા નથી. તો આત્માની જાત જુદી છે, ક્રોધાદિ વિકારની જાત જુદી છે, પણ એને બંનેને એક જાતમાં માન્યા. શબ્દો આવડતા હોય પણ ભાવનું ભાષણ હોય તેને જીવ તત્વની ખબર નથી. તેનાથી ઉલટું, ભલે નામની ખબર ન હોય પણ આત્માને સ્વપણે અને અજીવ પુદ્ગુલને રાગને પરપણે શ્રદ્ધે તો તેને સમ્યક દર્શન થાય. ઉલટું સુલટું બે ચોખ્ખું કરે છે કે એવું પણ બને છે કે મનુષ્યોમાં શબ્દો આવડતા હોય ને ભાવ ન ભાષે, શબ્દો આવડતા હોય એમને એ શાસ્ત્રને અનુસાર વાત કરતો દેખાય, શાસ્ત્રથી વિરુદ્ધ વાત કરતો ન દેખાય, પણ અંદરમાં એને ભાવ ભાષણ ન હોય તો એને કાંઈ કાર્ય સિદ્ધિ થતી નથી. કેમ કે એ ભાષા અને અર્થ આવડે માટે ત્યાં એને આરાધન થાય છે, અથવા એની મલિનતાનો નાશ થઈને એને પવિત્રતાની પ્રાપ્તિ, ધર્મની પ્રાપ્તિ થાય છે, એવું બનતું નથી. એ તો બુદ્ધિના પરલક્ષિત સૂક્ષ્મમાં એ બધું સંભવિત છે. અંગ પૂર્વનો સ્વાધ્યાય કરે છે, કેટલો? 11 અંગ અને 9 પૂર્વ સુધી પહોંચે. ઉઘાડમાં ઉત્કૃષ્ટ ઉઘાડ વાળો જીવ કે જે ક્રમે વાંચી વાંચીને કરવા જાય તો એનું આયુષ્ય જ નથી મનુષ્યપણામાં. પણ એવી સાથે સાથે કષાયની મંદતા અને તપશ્ચર્યાઓ કરી હોય કે લબ્ધિ પ્રગટે એને જ્ઞાનની, અને એ લબ્ધિધારી જીવ 11 અને 9 પૂર્વનું અધ્યયન કરી જાય એટલું એને જ્ઞાન પ્રાપ્ત થાય, લબ્ધિથી પ્રાપ્ત થાય. આમ તો આ થાય નહીં. લબ્ધિ તો કેટલી ચમત્કાર કહેવાય ને લબ્ધિ તો, હે કે આયા એ જ્ઞાન ને જ્ઞાન કહેતા નથી. હોય પૂર્વ ભવ, હોય પૂર્વ નવ, નવ પૂર્વ સુધી પણ જીવને જાણ્યો નહીં, તે બધું અજ્ઞાન ભાઈનું શાસ્ત્ર સાક્ષી છે. આગમ અહીં એ જ આગમમાં વાત કરી છે, એ અંગ પૂર્વમાં જ એ વાત કરી છે કે પણ તું તારા જીવ સ્વભાવને, જીવ ભાવ તને ભાસતો નથી, સ્વભાવ ભાવ ભાસતો નથી, ભિન્ન. અને જે અનાદિનો રાગાદિ થઈ રહ્યો છે એની સાથે ભેળસેળ એકત્વ થાય છે. અમે અંગ પૂર્વમાં તને એ કહીએ છીએ કે એ જ અજ્ઞાન છે. એવું છે, ગડબડ આવી થાય છે. ક્યાં સુધી છેતરાઈ જવાની પરિસ્થિતિ છે એ ચોખ્ખું કરે છે. અહીં સુધી છેતરાવાની જગ્યા છે. ક્યાં સુધી? કે અંગ પૂર્વનું લબ્ધિધારી જ્ઞાન હોય તો પણ ત્યાં કેટલી ભૂલ છે?
પૂરેપૂરી
100-100% ભૂલ છે. કેટલી?
100-100%.
ઉપર તો એક વાત એ લીધી કે ભાઈ ક્યારેક ભૂલ કરી બેસે. ભાવમાં ભૂલ છે એટલે ભાષામાં ક્યારેક ભૂલ કરી બેસે, એકાદ વાત ઊંધી આવી જાય એની તો ખબર પડી જાય છે જેને ભાવ ભાષણ છે એને, કે આ એમને આ ગડબડ થઈ ગઈ, આ બધી ગડબડ વાળી વાત લાગે છે. એક કઈ વાત આની હવે વિશ્વાસ લાયક નથી, પણ આ તો ન દેખાય એક વાત એને હવે કે છે કે વાત બધી સોએ સો વાત આગમ અનુસાર દેખાય તો હવે શું કરવું, કે એને ભાવ ભાષણ છે કે નહીં એના ઉપર બધો આધાર છે. અને એની પરીક્ષા પણ જીવ કરી શકે છે, એની પરીક્ષા નથી થઈ શકતી એવું પણ નથી. આવી વાત છે, એને જેને ભાષણથી હોય એ કરી શકે, અથવા એવો કોઈ સાચો મુમુક્ષુ અધિકારી પાત્ર જીવ છે એ પણ કરી શકે છે. આ વિશિષ્ટતા છે એના જ્ઞાનમાં. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, સમજ આવી કે નહીં? જેને સંસાર રોગ રોગ ભાષો ભલે એથી મટાડવાનો એની પાસે માર્ગ હાથમાં નથી આવ્યો, પણ એવો કોઈ હળુકર્મી પાત્ર જીવ છે કે જેને રોગ ભાષો એ રોગને મટાડનાર વૈદ્યને ઓળખી લે છે. દર્દી છે એ દર્દને મટાડનારને ઓળખી લે છે, એને ડાક્ટર હજી થયો નથી તો પણ એ ઓળખી લે છે કે આ દર્દને પારખે છે, એટલી વિશિષ્ટતા એમાં આવે છે. નહીતર તો કોને અનુસરવું ને કોને ન અનુસરવું એ વાત પોતાના હાથની રહેતી નથી. શું ખબર પડે કોણ જ્ઞાની છે ને કોણ અજ્ઞાની છે? અમને શું ખબર પડે? અમને તો બધું એમ લાગે છે કે સત્શાસ્ત્રોમાંથી વાત કરે છે ને બરાબર વાત કરતો, અમને અમારી પરીક્ષામાં તો બુદ્ધ બરાબર વાત કરતા હોય એવું લાગે છે, એમ નથી. એને પોતાને એ માટે અધિકારી થવું જોઈએ, અને અધિકારી થવા માટે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ માર્ગદર્શન આપ્યું છે. અધિકારી કેમ થવું અમારે? કે તું જ્ઞાનીની આજ્ઞાને છોડીશ ને અહીંયાથી આગળ જઈશ ને, ગુરુદેવ એ સૂચના આપતા ગયા. વળગીને રહેજે, ભલે તને બીજું તત્વજ્ઞાન સાચું ન સાચું ન સમજાય, પણ વળગીને રહીશ તો બેડો પાર થશે. એની પાછળ મર્મ છે, એની પાછળ મર્મ છે, કોઈ ઊંડી સમજણ છે. એ કાંઈ એમને મફતનું જીકી દીધું છે એમ છે, બહુ સમજણથી વાત કરી છે. અનંત સર્વ જ્ઞાનીઓએ આ વાત કરી છે, શ્રીમદે ભલે 100 વર્ષ પહેલા કરી હોય, અને અનુભવ પ્રકાશમાં ભલે એ વાતે વાતે એ વાત આવતી હોય. વાક્ય છે ને હમણાં એ બે ચાર પાના જાય ને, શ્રી ગુરુ આમ કહે છે એમ કરીને વાત વચમાં શ્રી ગુરુને લઈ આવે છે. હું એની પાછળ પણ કોઈ આશય રહેલો કહે છે, કોઈને શબ્દો આવડતા હોય ને કોઈને નામની પણ ખબર ન હોય, પણ આત્માને સ્વપણે સ્વભાવને સ્વપણે વિભાવને પરપણે શ્રદ્ધે તો તેને સમ્યક દર્શન થાય છે. આ રીતે સામાન્યપણે જીવ અજીવનું શ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિ તિર્યંચને પણ હોય છે. એટલે ત્યાં તિર્યંચ પણ યથાર્થ રીતે અંદરમાં આ રીતે કામ કરે છે.